એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક એવા મોટા ગજાના ચિંતકની જેમણે એમ કહી શકાય કે 20મી સદીમાં રાજકીય ફિલોસોફીની આખી દિશા જ બદલી નાખી. હું વાત કરી રહી છું જ્હોન રોલ્સની.
હા, જ્હોન રોલ્સ. એમનું નામ સાંભળીએ ને એટલે તરત જ મનમાં આવે ન્યાય અને નિષ્પક્ષતા, જસ્ટિસ એઝ ફેરનેસ.
બરાબર. એમનું મુખ્ય પ્રદાન શું ગણી શકાય? એમણે કયો મૂળભૂત સવાલ ઉઠાવ્યો?
એમણે જે સવાલ પૂછ્યો ને ખરેખર બહુ ઊંડો હતો. એમણે પૂછ્યું કે ભાઈ, એક એવો સમાજ આપણે કઈ રીતે બનાવી શકીએ જે એક તરફ વ્યક્તિની સ્વતંત્રતાનું પણ રક્ષણ કરે અને બીજી તરફ જે જન્મ કે સંજોગોના કારણે અસમાનતાઓ ઊભી થાય છે એનો પણ કંઈક ન્યાયી ઉકેલ લાવે.
આ તો બહુ જઘરો સવાલ છે.
છે જ ને. અને રોલ્સે એના જવાબ માટે એક આખી, શું કહેવાય, વ્યવસ્થિત વિચારધારા રજૂ કરી. એ જ પેલી ન્યાય તરીકે નિષ્પક્ષતા, જસ્ટિસ ઇઝ ફેરનેસ.
તો એમણે આટલા મોટા સવાલ પર વિચારવાનું શરૂ કેમ કર્યું હશે? એ સમય કેવો હતો જેણે એમના પર અસર કરી?
જો રોલ્સનો સમયગાળો જોઈએ તો 1921 થી 2002, એ 20મી સદીનો ખરો ઉથલપાથલનો સમય હતો. મહામંદી આવી, બીજું વિશ્વયુદ્ધ થયું જેમાં તો એ પોતે લડ્યા પણ હતા.
એમ?
હા. પછી શીતયુદ્ધનો એ આખો તણાવ, અમેરિકામાં નાગરિક અધિકારની લડત, આ બધું એમણે નજરો નજર જોયું. અને આ બધા અનુભવોએ એમને સમાજમાં ન્યાય કેટલો જરૂરી છે અને અન્યાય કેટલો વાસ્તવિક છે એનો ઊંડો અહેસાસ કરાવ્યો હશે એમ.
કે
અને એ સમયનું બૌદ્ધિક વાતાવરણ કેવું હતું? કયા વિચારો મુખ્ય હતા?
એ વખતે ફિલોસોફીમાં, ખાસ કરીને પોલિટિકલ અને મોરલ ફિલોસોફીમાં, બે મુખ્ય ધારાઓ હતી. એક તો ઉપયોગીતાવાદ, યુટિલિટેરિયનિઝમ.
હા, પેલું સૌથી વધુ લોકોનું સૌથી વધુ સુખ.
બરાબર. પણ એમાં તકલીફ એ હતી કે ક્યારેક બહુમતીના ભલા માટે લઘુમતીના અધિકારોનો ભોગ લેવાઈ શકે. રોલ્સને આ વાત બરાબર ન લાગી. અને બીજો કયો વિચાર પ્રચલિત હતો?
બીજો હતો તાર્કિક પ્રત્યક્ષવાદ, લોજિકલ પોઝિટિવિઝમ. આ લોકો તો એમ માનતા કે નૈતિકતા જેવી બાબતોની ચર્ચા જ અર્થહીન છે, કારણ કે એના વિધાનોને તમે વિજ્ઞાનની જેમ ચકાસી ન શકો.
એટલે કે ન્યાય, અન્યાય, સારું, ખરાબ, એ બધી વાતો જ નકામી.
હા, અમુક અંશે એ લોકો એવું જ કહેતા. રોલ્સને લાગ્યું કે આ બંને વિચાર અધૂરા છે. ન્યાય જેવી મૂળભૂત વસ્તુ માટે કંઈક વધુ નક્કર જોઈએ.
એમના પોતાના જીવનના અનુભવોનો પણ કંઈક ખાસ પ્રભાવ હતો. મેં સાંભળ્યું છે કે બાળપણમાં કંઈક દુઃખદ બન્યું હતું.
હા, એ વાત સાચી છે. એમનો જન્મ બાલ્ટીમોર, મેરીલેન્ડમાં થયેલો. પરિવાર ઠીક ઠીક સંપન્ન હતો. પિતા વકીલ હતા, માતા મહિલા મતાધિકાર માટે લડતા હતા. પણ નાની ઉંમરમાં એમના બે નાના ભાઈઓ એમના કારણે લાગેલા ચેપથી મૃત્યુ પામ્યા.
ઓ, આ તો બહુ દુઃખદ કહેવાય.
ખૂબ જ. અને આ ઘટનાની એમના મન પર ઊંડી છાપ રહી. કદાચ એ અનુભવથી જ એમના મનમાં એ વાત ઘર કરી ગઈ કે જીવનમાં ઘણું બધું આપણા કાબુ બહાર હોય છે, આકસ્મિક હોય છે. આપણો જન્મ ક્યાં થાય, આપણને કઈ આવડત મળે, આપણું નસીબ કેવું હોય.
એટલે પેલી ભાગ્યની નૈતિક અનિશ્ચિતતાવાળી વાત, મોરલ આર્બિટ્રરીનેસ ઓફ ફોર્ચ્યુન.
બરાબર. અને આ જ વિચાર પાછળથી એમના ન્યાયના સિદ્ધાંતનો એક મહત્વનો પાયો બન્યો. જો આપણને જે મળ્યું છે એમાં નસીબનો આટલો મોટો હાથ હોય તો સમાજની રચના એવી કેમ ન હોવી જોઈએ જ્યાં નસીબ આધારિત ફાયદા ગેરફાયદાની અસરને ઓછી કરે?
આ વિચારવા જેવી વાત છે. પછી એમનું શિક્ષણ?
એમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી ફિલોસોફી ભણ્યા. પછી બીજા વિશ્વયુદ્ધમાં ગયા, પેસિફિક મોર્ચે લડ્યા, યુદ્ધની ભયાનકતા જોઈ, ખાસ કરીને હિરોશિમા પર બોમ્બ ફેંકાયા પછીની સ્થિતિ જોઈ. એટલે એમણે લશ્કર છોડી દીધું અને નક્કી કર્યું કે હવે ફિલોસોફીમાં જ ઊંડા ઉતરવું છે.
અને પછી એમની એકેડેમિક કારકિર્દી શરૂ થઈ?
હા, પ્રિન્સ્ટનથી PhD કર્યું, પછી કોર્નેલ, MIT અને છેવટે 1962માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાં જ લગભગ 4 દાયકા સુધી ભણાવ્યું.
એમણે શરૂઆતમાં અલગ વિષય પર કામ કર્યું હતું ને?
હા, શરૂઆતમાં તેઓ મેટા એથિક્સ પર વધુ ધ્યાન આપતા હતા. એટલે કે નૈતિકતા પોતે શું છે એના વિશે આપણે કેવી રીતે વાત કરી શકીએ વગેરે. પણ ધીમે ધીમે, એમ કે 50 અને 60ના દાયકામાં, તેઓ મૂળભૂત નૈતિક અને રાજકીય સવાલો તરફ વળ્યા અને 1958માં એમનો પેલો લેખ આવ્યો, જસ્ટિસ એઝ ફેરનેસ. એ એમના મોટા કામનો પાયો બન્યો
અને આ બધી મહેનતનું ફળ મળ્યું એમના સૌથી પ્રખ્યાત પુસ્તકમાં, એ થિયોરી ઓફ જસ્ટિસ, જે 1971માં આવ્યું, ખરું ને?
બિલકુલ, 1971, એ થિયરી ઓફ જસ્ટિસ. આ પુસ્તક તો એક લેન્ડમાર્ક ગણાય છે. એણે વર્ષોથી જે રાજકીય તત્વજ્ઞાન થોડું એમ કે નિષ્ક્રિય જેવું થઈ ગયું હતું એને ફરીથી જીવંત કરી દીધું.
અને આ પુસ્તકમાં જ એમનો પેલો પ્રખ્યાત વિચાર છે, મૂળ સ્થિતિ અને અજ્ઞાનતાનો પડદો.
હા, એ જ, ઓરિજિનલ પોઝિશન અને વેલ ઓફ ઇગ્નોરન્સ. આ એમનો સૌથી ક્રાંતિકારી વિચાર પ્રયોગ હતો.
આ અજ્ઞાનતાનો પડદો શું છે એ જરા સરળ ભાષામાં સમજાવશો? મને હંમેશા આ થોડું અટપટું લાગ્યું છે.
ચોક્કસ. જુઓ, કલ્પના કરો કે આપણે બધા ભેગા થયા છીએ શા માટે? તો કે એક નવા સમાજના પાયાના નિયમો નક્કી કરવા. પણ એક શરત છે, આપણા બધા પર એક કાલ્પનિક પડદો નાખેલો છે, અજ્ઞાનતાનો પડદો.
એટલે?
એટલે કે પડદા પાછળ આપણને કોઈને ખબર નથી કે સમાજ બની ગયા પછી આપણી પોઝિશન શું હશે. આપણે અમીર હોઈશું કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, કયા ધર્મ કે જાતિના, આપણામાં કઈ ટેલેન્ટ હશે કે કઈ શારીરિક મર્યાદા. અરે, આપણને એ પણ નથી ખબર કે આપણે સારું જીવન કોને ગણીશું.
ઓકે, એટલે આપણે બિલકુલ નિષ્પક્ષ સ્થિતિમાં છીએ. આપણે આપણા ફાયદા માટે નિયમો બનાવી જ ન શકીએ, કારણ કે આપણને ખબર જ નથી કે આપણો ફાયદો શેમાં રહેલો છે.
બરાબર પકડ્યું. રોલ્સ કહે છે કે આવી મૂળ સ્થિતિમાં જો આપણે બધા તર્કથી વિચારીએ તો આપણે એવા નિયમો પર સંમત થઈશું જે ખરેખર નિષ્પક્ષ અને ન્યાયી હોય, કોઈના તરફ પક્ષપાત વગરના.
અને આ સ્થિતિમાંથી આપણે કયા નિયમો પસંદ કરીશું?
રોલ્સના મતે,
રોલ્સ દલીલ કરે છે કે આપણે મુખ્યત્વે બે સિદ્ધાંતો પર સહમત થઈશું. પહેલો સિદ્ધાંત છે સ્વાતંત્ર સિદ્ધાંત, લિબર્ટી પ્રિન્સિપલ.
એમાં શું આવે? એમાં એવું આવે કે દરેક વ્યક્તિને શક્ય એટલી વ્યાપક મૂળભૂત સ્વતંત્રતાઓનો સમાન અધિકાર મળવો જોઈએ, અને આ સ્વતંત્રતાઓ એવી હોવી જોઈએ જે બીજા બધાની સમાન સ્વતંત્રતાઓ સાથે સુસંગત હોય, જેમ કે બોલવાની આઝાદી, મત આપવાનો અધિકાર, ધર્મ પાળવાની સ્વતંત્રતા વગેરે. આને સૌથી વધુ પ્રાથમિકતા આપવી જોઈએ.
ઓકે, અને બીજો સિદ્ધાંત?
બીજો સિદ્ધાંત સામાજિક અને આર્થિક અસમાનતાઓ વિશે છે. રોલ્સ સમજે છે કે સમાજમાં થોડી ઘણી અસમાનતા તો રહેવાની જ, પણ એ ફક્ત બે શરતો પૂરી થાય તો જ સ્વીકાર્ય ગણી શકાય.
કઈ બે શરતો?
પહેલી શરત, જેને ભેદભાવ સિદ્ધાંત, ડિફરન્સ પ્રિન્સિપલ કહેવાય છે, તે એ છે કે આ અસમાનતાઓ એવી રીતે ગોઠવાયેલી હોવી જોઈએ કે તેનાથી સમાજના સૌથી નબળા, સૌથી ઓછા સુવિધાવાળા વર્ગને મહત્તમ લાભ થતો હોય.
આ રસપ્રદ છે. એટલે કે અમીર વધુ અમીર બને તો વાંધો નહીં, પણ શરતે કે એનાથી ગરીબમાં ગરીબને પણ ફાયદો થવો જોઈએ, મેક્સિમમ ફાયદો.
હા, એ જ. અને બીજી શરત એ છે કે આ અસમાનતાઓ જે હોદ્દાઓ કે પદો સાથે જોડાયેલી છે તે પદો બધા માટે યોગ્ય સમાનતકના ધોરણે ખુલ્લા હોવા જોઈએ. એટલે કે ખાલી કાયદામાં નહીં પણ હકીકતમાં પણ સૌને આગળ વધવાની સરખી તક મળવી જોઈએ.
આ ભેદભાવ સિદ્ધાંત પર તો બહુ ચર્ચા થઈ હશે નહીં? ઘણા લોકો કહેતા હશે કે આ તો જે મહેનત કરે છે એની કમાણી પર રોક લગાવવા જેવું છે.
ચોક્કસ, એની ખૂબ ટીકા થઈ છે, ખાસ કરીને રોબર્ટ નોઝિક જેવા સ્વતંત્રતાવાદી વિચારકો તરફથી. એમણે કહ્યું કે આ તો વ્યક્તિની સ્વતંત્રતા અને એના સંપત્તિના અધિકારનું ઉલ્લંઘન છે. જો મેં કાયદેસર રીતે કંઈક કમાયું છે તો રાજ્ય એને ફરીથી વહેંચવા માટે મારી પાસેથી કેમ લઈ શકે?
હા, આ દલીલ પણ સમજાય એવી છે.
પણ રોલ્સનો જવાબ પેલી ભાગ્યની નૈતિક અનિશ્ચિતતાવાળી વાત પર પાછો જાય છે. તેઓ કહે છે કે આપણી કુદરતી આવડતો, આપણો જન્મ કયા પરિવારમાં થયો, આ બધું ઘણું કરીને નસીબની વાત છે. આપણે એને કમાયા નથી. એટલે સમાજની રચના એવી હોવી જોઈએ જે આ નસીબના ખેલની અસરને થોડી ઓછી કરે. એ સ્વતંત્રતા અને સમાનતા વચ્ચે બેલેન્સ શોધવાનો પ્રયાસ હતો.
પછી એમણે બીજું પુસ્તક લખ્યું, પોલિટિકલ લિબરલિઝમ, 1993માં. એનો મુખ્ય મુદ્દો શું હતો?
હા, પોલિટિકલ લિબરલિઝમમાં રોલ્સ એક જુદો પણ જોડાયેલો સવાલ પૂછે છે. તેઓ કહે છે કે આજનો સમાજ કેવો છે? બહુમતીવાદી, પ્લુરલિસ્ટિક. લોકો અલગ અલગ ધર્મ પાળે છે, અલગ અલગ નૈતિક માન્યતાઓ ધરાવે છે, જીવન જીવવાની અલગ અલગ રીતો પસંદ કરે છે. રોલ્સ આને કોમ્પ્રિહેન્સિવ ડોક્ટ્રિન્સ કહે છે. તો સવાલ એ છે કે આવા સમાજમાં, જ્યાં બધા પોતપોતાની માન્યતાને જ સાચી ગણતા હોય, ત્યાં રાજકીય સ્થિરતા કેવી રીતે આવે? સહમતિ કઈ રીતે બને?
હા, આ તો આજની દુનિયાનો બહુ મોટો પડકાર છે.
બરાબર. તો રોલ્સેનો જવાબ રાજકીય ઉદારવાદના વિચારમાં આપ્યો. એમણે કહ્યું કે આપણા જે રાજકીય નિર્ણયો છે, જે કાયદાઓ છે, એ કોઈ એક ધાર્મિક કે નૈતિક વિચારધારા પર આધારિત ન હોવા જોઈએ. એને બદલે એ જાહેર તર્ક, પબ્લિક રીઝન પર આધારિત હોવા જોઈએ.
જાહેર તર્ક એટલે?
એટલે એવી દલીલો, એવા કારણો કે જે અલગ અલગ માન્યતાઓ ધરાવતા બધા નાગરિકો માટે સ્વીકાર્ય હોય, અથવા ઓછામાં ઓછું સમજી શકાય તેવા હોય. ધ્યેય એવો હોવો જોઈએ કે આપણે મૂળભૂત રાજકીય સિદ્ધાંતો પર એક ઓવરલેપિંગ કન્સેન્સસ સુધી પહોંચી શકીએ. એટલે કે ભલે આપણા કારણો જુદા જુદા હોય, પણ આપણે અમુક મૂળભૂત નિયમો પર સહમત થઈ શકીએ.
આ પણ બહુ મહત્વનો વિચાર છે, અને એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિચાર્યું હતું ને, પેલું પુસ્તક ધ લો ઓફ પીપલ્સ.
હા, 1999માં. એમાં એમણે પોતાના ન્યાયના સિદ્ધાંતોને ગ્લોબલ લેવલ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો. એમણે વિચાર્યું કે ઉદાર દેશો અને જે દેશો ઉદાર નથી પણ શિષ્ટ છે, એમની વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ. માનવ અધિકારોનું શું સ્થાન છે? ક્યારે યુદ્ધ કરવું ન્યાયી ગણાય? આ બધા મુદ્દાઓ એમણે ચર્ચ્યા.
તો જો આપણે રોલ્સના મુખ્ય યોગદાનને સારાંશમાં કહેવું હોય તો કઈ ત્રણ બાબતો મુખ્ય ગણાય?
મારા ખ્યાલથી ત્રણ વસ્તુઓ ખાસ છે. એક, એમણે ન્યાયના સવાલને રાજકીય અને નૈતિક ફિલોસોફીના કેન્દ્રમાં પાછો લાવી દીધો. ઉપયોગિતાવાદ સામે વ્યક્તિના અધિકારો અને નિષ્પક્ષતાનો મજબૂત પક્ષ રજૂ કર્યો.
બીજું,
પેલો વિચાર પ્રયોગ, મૂળ સ્થિતિ અને અજ્ઞાનતાનો પડદો, એ આપણને નિષ્પક્ષ રીતે વિચારવા માટેનું એક ખૂબ શક્તિશાળી ટૂલ આપે છે. ન્યાયી સમાજ કેવો હોવું જોઈએ એ વિચારવા માટે.
અને ત્રીજું,
સ્વતંત્રતા અને સમાનતા, આ બે મોટા મૂલ્યો વચ્ચે જે હંમેશા તણાવ રહે છે, એને સ્વીકારીને એમણે બંને વચ્ચે એક સિદ્ધાંત આધારિત સંતુલન સ્થાપવાનો પ્રયાસ કર્યો, ખાસ કરીને પેલા ભેદભાવ સિદ્ધાંત દ્વારા.
આપણે નોઝીકી ટીકાની વાત કરી, બીજા કયા મુખ્ય ટીકાકારો હતા? એમની દલીલો શું હતી?
એક મોટો વર્ગ હતો સમુદાયવાદીઓનો,
કોમ્યુનિટેરિયન્સ,
જેમ કે માઇકલ સેન્ડલ. એમની દલીલ એવી હતી કે રોલ્સે જે અજ્ઞાનતાના પડદા પાછળના વ્યક્તિની કલ્પના કરી છે, એ વાસ્તવિક નથી.
કેમ વાસ્તવિક નથી?
કારણ કે એ વ્યક્તિ જાણે સમાજથી, પરંપરાથી, સંબંધોથી અલગ એકલો અટૂલો છે, જ્યારે હકીકતમાં તો આપણી ઓળખ, આપણા મૂલ્યો, એ બધું આપણા સમુદાયમાંથી જ ઘડાય છે. સેન્ડલ જેવા વિચારકો કહે છે કે રોલ્સ વ્યક્તિ પર વધુ પડતો ભાર મૂકે છે અને સમુદાયના મહત્વને ઓછો આંકે છે.
અચ્છા, અને સ્ત્રીવાદી દ્રષ્ટિકોણથી પણ ટીકા થઈ હશે.
હા, ચોક્કસ. સુસાન મોલર હોકિન જેવા ફેમિનિસ્ટ વિચારકોએ ધ્યાન દોર્યું કે રોલ્સના શરૂઆતના કામમાં પરિવારની અંદર જે લિંગ આધારિત ભેદભાવ અને અસમાનતા છે, એના પર ખાસ ધ્યાન નહોતું અપાયું.
એટલે કે એમણે પબ્લિક સ્ફિયર પર વધુ ધ્યાન આપ્યું અને પ્રાઇવેટ સ્ફિયર, જેમ કે ઘર, એને જાણે ન્યાયના દાયરાની બહાર રાખ્યું.
કંઈક અંશે એવું જ. ઓકિનની દલીલ હતી કે જ્યાં સુધી પરિવાર જેવી ખાનગી ગણાતી જગ્યાએ ન્યાય નહીં સ્થપાય, ત્યાં સુધી બહારના જાહેર જગતમાં સાચી સમાનતા આવવી મુશ્કેલ છે. જોકે કહેવું પડે કે રોલ્સે પછીના લખાણોમાં આ ટીકાઓને સ્વીકારીને પોતાના વિચારોમાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બધી ચર્ચાઓ જ બતાવે છે કે રોલ્સના વિચારો કેટલા પ્રભાવક રહ્યા છે. એમના અમુક કોટ્સ તો બહુ ફેમસ થયા છે ને?
હા, ખરેખર. પેલું એમના મુખ્ય પુસ્તક એ થિયરી ઓફ જસ્ટિસનું પહેલું જ વાક્ય, ન્યાય એ સામાજિક સંસ્થાઓનો પ્રથમ સદ્ગુણ છે, જેમ સત્ય વિચાર પ્રણાલીઓનો.
જસ્ટિસ ઇઝ ધ ફર્સ્ટ વર્ચ્યુ ઓફ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એઝ ટ્રુથ ઇઝ ઓફ સિસ્ટમ્સ ઓફ થોટ. વાહ, કેટલું સચોટ
છે ને? એ દર્શાવે છે કે સમાજ ગમે તેટલો એફિશિયન્ટ હોય કે ઓર્ડરલી હોય, પણ જો એ ન્યાયી નથી તો એ મૂળભૂત રીતે ખોટો છે.
અને પેલું અજ્ઞાનતાના પડદાવાળું વાક્ય,
ન્યાયના સિદ્ધાંતો અજ્ઞાનતાના પડદા પાછળ પસંદ કરવામાં આવે છે. ધ પ્રિન્સિપલ્સ ઓફ જસ્ટિસ આર ચોઝન બિહાઇન્ડ અ વેલ ઓફ ઇગ્નોરન્સ. આ એમની મેથડનો સારાંશ છે. નિષ્પક્ષતા કેવી રીતે આવે? પૂર્વગ્રહોથી મુક્ત થઈને.
અને વ્યક્તિગત અધિકારો પરનું એમનું વાક્ય પણ બહુ મહત્વનું છે.
હા, પેલું, દરેક વ્યક્તિ ન્યાય પર આધારિત એક અદમ્યતા, ઇન્વાયોલેબિલિટી ધરાવે છે, જેને સમાજનું સંપૂર્ણ કલ્યાણ પણ રદ કરી શકે નહીં. ઈચ પર્સન પોઝેસિસ એન ઇનવાયોલેબિલિટી ફાઉન્ડેડ ઓન જસ્ટિસ દેટ ઇવન ધ વેલફેર ઓફ સોસાયટી એઝ અ હોલ કેન નોટ ઓવરરાઈડ. આ સીધો ઉપયોગિતાવાદ પર પ્રહાર છે. વ્યક્તિના મૂળભૂત હક સૌથી ઉપર છે.
રોલ્સ વિશે કોઈ એવી વાત જે ઓછી જાણીતી હોય પણ રસપ્રદ હોય?
એક વાત એ છે કે તેઓ ખૂબ જ, શું કહેવાય, શરમાળ અને ખાનગી વ્યક્તિ હતા. આટલી બધી ફેમ મળી પણ એમને ઇન્ટરવ્યૂ આપવા કે પબ્લિકમાં બહુ દેખાવું પસંદ નહોતું. એમનું માનવું હતું કે ફિલોસોફરના વિચારો બોલવા જોઈએ, વ્યક્તિ નહીં.
અચ્છા.
બીજું, એમને થોડું થોથવાવાની તકલીફ હતી, કદાચ એટલે પણ એ લેખિત અભિવ્યક્તિ પર વધુ ભાર આપતા હતા. અને ત્રીજી વાત જે મને રસપ્રદ લાગે છે તે એ કે તેઓ માત્ર ફિલોસોફીમાં જ નહીં પણ ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી જેવા બીજા વિષયોનો પણ બહુ ગંભીરતાથી અભ્યાસ કરતા હતા. એમનો એપ્રોચ ખરેખર ઇન્ટરડિસિપ્લિનરી હતો.
તો અંતે આપણે એ વિચારીએ કે આજે જ્યારે આપણે આર્થિક અસમાનતાના આટલા મોટા પડકારોના સામનો કરી રહ્યા છીએ, રાજકીય રીતે દુનિયા આટલી વહેંચાયેલી લાગે છે, સામાજિક ન્યાયના પ્રશ્નો વધુને વધુ જટિલ બની રહ્યા છે, ત્યારે રોલ્સના વિચારોનું શું મહત્વ છે? શું એ આજે પણ રેલેવન્ટ છે?
મને તો લાગે છે કે ખૂબ જ રેલેવન્ટ છે. હા, એમના સિદ્ધાંતોની ટીકાઓ થઈ છે, એમાં સુધારાની જરૂર પણ કદાચ હોય, પણ એમણે જે મૂળભૂત સવાલો ઉઠાવ્યા, નિષ્પક્ષતા વિશે, સમાજના સૌથી નબળા વર્ગ પ્રત્યેની આપણી જવાબદારી વિશે, જુદી જુદી માન્યતાઓ વચ્ચે સહમતિ કઈ રીતે સાધવી એ વિશે, એ સવાલો અને એમણે આપેલું નૈતિક માળખું આજે પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે.
અને પેલો અજ્ઞાનતાનો પડદો, એ ભલે એક કાલ્પનિક વિચાર હોય પણ એક નૈતિક કસોટી તરીકે, એક મોરલ ટેસ્ટ તરીકે એ આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
બિલકુલ. એ આપણને પૂછે છે કે જો આપણને ખરેખર ખબર ન હોત કે સમાજમાં આપણું સ્થાન ક્યાં હશે, તો શું આપણે એવો જ સમાજ બનાવવાનું પસંદ કરત જેમાં આપણે આજે જીવી રહ્યા છીએ?
આ એક બહુ મોટો સવાલ છે
અને આ જ રોલ્સનો પડકાર છે, અને કદાચ એ જ એમનું સૌથી મોટું અને સ્થાયી પ્રદાન. એ આપણને સતત પૂછતા રહે છે, શું આપણે એવા નિયમો હેઠળ જીવવા તૈયાર છીએ જે આપણે પોતે નિષ્પક્ષ સ્થિતિમાંથી પસંદ કર્યા હોય? આ પ્રશ્ન પર વિચારવું એ જ સાચા ન્યાય તરફની યાત્રાની શરૂઆત છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.